આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 13 ઓગસ્ટ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. સંસદનું ચોમાસું સત્ર ગઈકાલે 13 ઓગસ્ટે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. લોકસભામાં આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય પક્ષોના નેતા ઉપસ્થિત રહ્યા હતા. આ ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં માત્ર 19% અને રાજ્યસભામાં 39% જ કામગીરી થઈ શકી હતી. આ વખતે એક પણ દિવસ પ્રશ્નકાળ કે શૂન્યકાળ ચાલી શક્યો ન હતો. અયોધ્યાના રામ મંદિરમાં કથિત દાન ચોરીના મુદ્દા પર ચર્ચા અને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગને લઈને વિપક્ષી સાંસદોના હંગામા અને નારેબાજી સતત યથાવત રહી હતી. આખા સત્ર દરમિયાન માત્ર 28 અને 29 જુલાઈના રોજ ગૃહમાં સામાન્ય માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026 પર લગભગ 10 કલાક સુધી ચર્ચા થઈ હતી. સત્રના અંતિમ દિવસે ગઈકાલે ગુરુવારે સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષે રાષ્ટ્રગાન વંદે માતરમના સન્માનમાં સભ્યોને ઊભા થવાનું કહ્યું હતું અને ત્યારબાદ અનિશ્ચિતકાળ માટે ગૃહ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. પબ્લિક એક્ઝામિનેશન બિલ ઉપરાંત રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ વિધેયક કે જેમાં રાષ્ટ્રગીત જનગણ મનની જેમ જ વંદે માતરમના ગાયનને અનિવાર્ય બનાવવામાં આવ્યું અને તેના અપમાનની સજાની જોગવાઈ નક્કી થઈ હતી. આ સત્રમાં જ આ ઉપરાંત કેરળ વિધેયક અંતર્ગત કેરળ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને કેરળમ રાખવામાં આવ્યું છે અને તે બિલ પણ પસાર થયું હતું. આ સિવાય ખાણ અને ખનિજ સુધારા બિલ, સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારા બિલ તથા કરવેરા સુધારા બિલ પસાર કરાયા. તેવી જ રીતે વિદેશી ફંડિંગ સંબંધિત બિલને સંયુક્ત સાંસદ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પસાર થયો હતો. મોટાભાગના બિલ સતત હંગામો ચાલતો હોઈ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા હતા. ભારત અમેરિકા પાસેથી મોટાપાયે રાંધણ ગેસ માટે LPGની ખરીદી કરવા માગે છે. ભારતે આ અંગે પોતાની સરકારી રિફાઇનરીઓને ખરીદી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. ભારત વિશ્વના સૌથી મોટા LPG વપરાશકારોમાંનો એક દેશ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી કટોકટી બાદ ભારત પોતાના ઈંધણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માગે છે અને પશ્ચિમ એશિયા એટલે કે મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઓછી કરવા ઈચ્છે છે. કેન્દ્ર સરકારે સરકારી માલિકીની રિફાઇનરીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને નિર્દેશ આપ્યો છે કે તેઓ 2027 માટે ભારતની કુલ LPG આયાતનો ઓછામાં ઓછો 15% હિસ્સો અમેરિકા સાથેના ટર્મ કોન્ટ્રાક્ટ અંતર્ગત કરે. આ વર્ષની શરૂઆતમાં ભારતે પ્રથમ વખત અમેરિકા પાસેથી LPGની સપ્લાય માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો, જે તેની કુલ LPG આયાતના 10% જેટલો હતો. અમેરિકા ભારત માટે ટોચનું LPG સપ્લાયર બની ગયું છે. અમેરિકાએ આ વર્ષે અત્યાર સુધીમાં રેકોર્ડ 39 લાખ ટન LPGની નિકાસ કરી છે. હોર્મુઝ પર સર્જાયેલા અવરોધ અને અમેરિકા ઈરાન વાટાઘાટો અટકી જવાના કારણે ભારતમાં LPG પુરવઠા પર દબાણ વધ્યું છે. આ ગયા મહિને LPG વપરાશમાં અગાઉના વર્ષની સરખામણીએ 16%થી વધુનો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને 30 લાખ ટન થઈ ગયો હતો. અછતના કારણે ઘરો અને વ્યવસાયોએ પાઇપલાઇન LNG, બાયોમાસ અને કેરોસીન જેવા વિકલ્પનો ઉપયોગ શરૂ કરવો પડ્યો હતો. હજુ પણ ભારતને અમેરિકાથી વધુ આયાત કરવી પડે જ તેમ છે. ટાટા સન્સની આગામી 18 ઓગસ્ટના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા પહેલા ટાટા સન્સના ચેરમેન N ચંદ્રશેખરને રાજીનામું આપી દીધું છે. ચંદ્રશેખરને જણાવ્યું છે કે મેં ટાટા ગ્રુપમાં મારી વ્યવસાયિક કારકિર્દીના 40 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં યોગદાન આપવાની અમૂલ્ય તક મળવા બદલ હું કૃતજ્ઞ છું. છેલ્લા એક દાયકાથી ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ મારા માટે મોટું સન્માન અને મોટી જવાબદારી રહી છે. ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ February 2027 સુધીનો છે. તેમણે કહ્યું છે કે મેં આ હોદ્દા માટે યોગ્ય ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરવામાં બોર્ડને ટૂંક સમયમાં જ ઉત્તરાધિકારી નક્કી કરવા કહ્યું છે. હું નવેસરથી મારી કોઈ પણ હોદ્દા પર નિમણૂક નથી ઇચ્છતો. ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રુપમાં જોડાયા હતા, 2009માં TCSના CEO બન્યા હતા અને 2017માં ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન જૂથે એર ઇન્ડિયા દુર્ઘટના, TCS પર કિંમતનું દબાણ અને જગુઆર લેન્ડ રોવર પર સાયબર હુમલા જેવા મોટા સંકટોનો સામનો કર્યો હતો. આ રાજીનામું શેરધારકો સાથેના તનાવ તેમજ ચંદ્રશેખરન તથા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચેના મતભેદોને કારણે આવ્યું હોય તેમ મનાય છે. ચંદ્રશેખરને શંકાઓને જન્મ આપતું નિવેદન કર્યું છે કે બોર્ડના એક સભ્યએ 2027 પછી મારો કાર્યકાળ લંબાવવા સમર્થન કર્યું ન હતું. મને સર્વાનુમતે સમર્થન ન મળવાના કારણે રાજીનામું આપી રહ્યો છું. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટે તેમના આગામી 5 વર્ષના કાર્યકાળના લંબાણ માટે સર્વાનુમતે ભલામણ કરી હતી, પરંતુ બોર્ડની બેઠકમાં નોએલ ટાટા દ્વારા વિરોધ થવાને કારણે આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો. ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે બોર્ડમાં પ્રતિનિધિત્વ, જૂથની વ્યૂહનીતિ અને લઘુમતી શેરધારક સાપુરજી પાલનજીની એક્ઝિટ અંગે પણ મતભેદો છે. જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા રોકડ રકમ કેસમાં સંસદીય તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર થયો છે. સમિતિએ જણાવ્યું કે યશવંત વર્મા દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થાનમાં આગ લાગી ત્યારે સ્ટોરરૂમમાંથી મોટી માત્રામાં ભારતીય ચલણી નોટો મળી આવી હતી અને તેના સ્ત્રોત કે માલિકી હક અંગે કોઈ સંતોષકારક સ્પષ્ટતા જસ્ટિસ યશવંત વર્મા દ્વારા આપવામાં આવી નથી. પણ ઘર નજીક બળી ગયેલ રોકડ રકમનો જથ્થો ઉપરાંત તેમના નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી ₹500ની નોટોની મોટી માત્રામાં રોકડ મળી આવી હતી તે પુરવાર થાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમે સ્ટોરરૂમની મોટી સંખ્યામાં જોવા મળેલી ચલણી નોટોની તસવીર પાડી હતી, જે પુરાવા તરીકે ઉપયોગી નીવડી હતી. સમિતિએ નોંધ્યું છે કે ઘટનાસ્થળથી ભૌતિક પુરાવાને યોગ્ય રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા અને પાછળથી કેટલીક નોટો ગાયબ થવા અંગે કોઈ સ્પષ્ટતા મળી ન હતી. સમિતિને જજ દ્વારા આપવામાં આવેલા જવાબો ગેરજવાબદાર અને ચાલાકી ભર્યા જણાયા હતા અને સમિતિએ જજ સામેના આક્ષેપો સાબિત કરી આપ્યા છે. જસ્ટિસ વર્માએ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટના જજ પદેથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે તેમને પદ પરથી હટાવવાની સંસદીય પ્રક્રિયા આમ તો જરૂરી નથી લાગતી. છતાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા, કે જેમણે 200થી વધુ સાંસદોની માંગના પગલે નિવૃત્ત જજની રાહબરીમાં 3 સભ્યોની સમિતિ રચી હતી, તે આ અંગે આગળ કેવી કાર્યવાહી ઈચ્છે છે તે જોવાનું રહેશે. ગત 4 ઓગસ્ટના રોજ એર ઇન્ડિયાની ફુકેતથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ઉડ્ડયન દરમિયાન તીવ્ર આંચકો નોંધાયો હતો અને વિમાન અચાનક 300 ફૂટ નીચે આવી ગયું હતું. આ દરમિયાન મુખ્ય પાયલોટ કોકપીટના ફ્લોર પર લગભગ ફસડાયેલી હાલતમાં પડેલો હોવાની વાત બહાર આવી છે. સદનસીબે કોઈ મોટો અકસ્માત સર્જાયો નહીં, જોકે વિમાનમાં બેઠેલા 15થી વધુ ઈજા પામ્યા હતા. એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો આ મામલે વધુ તપાસ કરી રહ્યું છે. દરમિયાન એવું જાણવા મળ્યું કે પાયલોટ ગાંજાનું સેવન કરીને ઉડ્ડયન કરતો હતો. ક્રૂ મેમ્બરે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. ક્રૂ મેમ્બરે પાયલોટને આવી હાલત બદલ ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સને એરલાઇનના વરિષ્ઠ અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન સચિવ સમીરકુમાર સિંહા અને અન્ય અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી અને તે પછી એવો નિર્ણય લેવાયો છે કે હવેથી એર ઇન્ડિયાના ગ્રુપના તમામ પાયલોટના ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ગુરુગ્રામ સ્થિત એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને બેઝ લોકેશન પર આ સ્ક્રીનિંગ હાથ ધરાશે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે આ પગલાંનો હેતુ મુસાફરોની સુરક્ષા અને એર ઇન્ડિયા પર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. દિલ્હીના જંતર મંતર પર લાંબા સમય સુધી આંદોલન ચલાવી ચૂકેલી કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું હતું કે જંતર મંતર પાર્ટી પાર્ટ 2 ટૂંક સમયમાં આવશે, એટલે કે દિલ્હીના જંતર મંતર પર ફરી આંદોલન શરૂ કરવામાં આવશે. દીપકેએ પત્રકારોને જણાવ્યું હતું કે દેશના નાગરિકો ઇન્સ્ટાગ્રામ પર પૂછી રહ્યા છે કે જંતર મંતર સીઝન 2 ક્યારે શરૂ થશે. હું તેઓને જણાવવા માંગુ છું કે ટૂંક સમયમાં જંતર મંતર પાર્ટ 2 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યાર પછી દીપકે ઉમેર્યું હતું કે 20 જુલાઈએ યુવાનો ઉપર થયેલ લાઠીચાર્જ માટે અમિત શાહ જવાબદાર છે, જો તેઓ માફી નહીં માંગે તો ફરી આંદોલન થશે. દીપકે અને તેમની ટીમના સભ્યો દ્વારા દિલ્હીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે રોષ ઠાલવતા દીપકેએ કહ્યું હતું કે દિલ્હીમાં અમે સ્વયંસેવકો મિટિંગ યોજવા માંગતા હતા, જોકે ભારતીય જનતા પાર્ટી અમને હોલ મેળવવામાં અવરોધ ઊભી કરી રહી છે. તમામ લોકોએ અમને એક જ જવાબ આપી રહ્યા હતા કે હોલ નહીં આપવાનું ઉપરથી દબાણ છે. જોકે ક્યારથી જેન ઝી આંદોલન પાર્ટ 2 શરૂ થશે તેની તારીખ તેઓએ આપી નહોતી. મહારાષ્ટ્રના નાંદેડમાં શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર ગઈકાલે ગુરુવારે જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનાથી રાજકીય ક્ષેત્રે અને પંજાબ પંથકમાં ભારે ચકચાર મચી છે. નાંદેડના માતા સાહિબ કોર વિસ્તારમાં આવેલા એક પ્રખ્યાત ગુરુદ્વારામાં સુખબીરસિંહ બાદલ ગયા હતા ત્યારે એક નિહંગ દ્વારા કિરપાણ વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક થયેલા હુમલામાં સુખબીરસિંહ બાદલના જમણા હાથમાં ઈજા પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક ધોરણે તેમની ખાનગી યશોસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી. આ ગંભીર મામલાની નોંધ લઈને સ્થાનિક પોલીસે તુરંત જ સક્રિયતા દાખવી હતી. એક શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો અને આ સુરક્ષા ચૂક કેવી રીતે થઈ. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.